એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ અને આજે આપણી સાથે છે એક નિષ્ણાત વક્તા.
નમસ્કાર.
આજે આપણે જે પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ છે પીટર બેલેન્ટ અને પેટી ટી લેનાર્ડનું પુસ્તક કલ્ચરલ અપ્રોપ્રિએશન. ગુજરાતીમાં કહીએ તો સાંસ્કૃતિક વિનિયોગ. થોડો અટપટો વિશે છે, નહીં?
હા, ખરેખર. અને આજકાલ આ શબ્દ બહુ સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા પર, કળા જગતમાં, ફેશનમાં, ક્યાંક ને ક્યાંક આ ચર્ચા આવી જ જાય છે.
બરાબર. કોઈ બીજાની સંસ્કૃતિમાંથી કંઈક લેવું એ ક્યારે પ્રેરણા ગણાય, ક્યારે આદાન પ્રદાન, અને ક્યારે એ વાંધાજનક વિનિયોગ બની જાય. આ ભેદરેખા ઘણીવાર સ્પષ્ટ નથી હોતી
અને એટલે જ ગરમાગરમ ચર્ચાઓ થાય છે. લોકો બહુ જલ્દી બે અંતિમ છેડા પર પહોંચી જાય છે. કાં તો બધું ચાલે અથવા કશું ન ચાલે.
સાચી વાત. અને અત્યારના સમયમાં જ્યાં બધી સંસ્કૃતિઓ એકબીજા સાથે ભળી રહી છે, ત્યાં આ મુદ્દાને સમજવો ખૂબ જ જરૂરી છે.
આપણો આજનો હેતુ પણ એ જ છે. કોઈના પર આરોપ મૂકવાનો કે કોઈનો બચાવ કરવાનો નહીં, પણ આ પુસ્તકના આધારે એક સ્પષ્ટ, સંતુલિત સમજણ કેળવવાનો.
હા, લેખકો આ જટિલ વિષયને કેવી રીતે જુએ છે, એમનો અભિગમ શું છે, તે સમજવાનો પ્રયાસ કરીશું. તો શરૂઆત કરીએ લેખકોના પરિચયથી.
ચોક્કસ. પીટર બેલેન્ટ એ ઓસ્ટ્રેલિયામાં રાજકીય ફિલસૂફ છે. એમનું મુખ્ય કામ રાજકીય સિદ્ધાંત, બહુ સાંસ્કૃતિકવાદ, ઉદારમતવાદ, આ બધા વિષયો પર છે.
અને બીજા લેખક પેટી ટમારા લેનાર્ડ
એ કેનેડાની યુનિવર્સિટી ઓફ ઓટાવામાં એપ્લાઇડ એથિક્સ એટલે કે વ્યવહારિક નીતિશાસ્ત્રના પ્રોફેસર છે.
હા, અને એમનું કાર્યક્ષેત્ર પણ મળતું આવે છે. રાજકીય ફિલસૂફી, લોકશાહી, નાગરિકતા, બહુ સાંસ્કૃતિકવાદ, આ બધા મુદ્દાઓ પર એમણે ઘણું કામ કર્યું છે.
એટલે બંને લેખકો આ વિષયના કહી શકાય કે અભ્યાસુ છે.
અને એમની ખાસ વાત શું છે?
એમની ખાસ વાત એ છે કે તેઓ આ મુદ્દાને બહુ ભાવનાત્મક રીતે નથી જોતા. લાગણીવેળાથી પર રહીને તેઓ રાજકીય ફિલસૂફીના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, વ્યવસ્થિત નૈતિક તર્કનો ઉપયોગ કરે છે.
એટલે એમની દલીલો વધુ નક્કર હોય છે એમ?
હા, કહી શકાય. અને બીજું, તેઓ પેલી અંતિમવાદી વિચારધારાઓથી દૂર રહે છે. બધું જ બરાબર છે અથવા બધું જ ખોટું છે એવું નહીં.
એ મહત્વનું છે. તેઓ એક સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે, જેમ કે વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બીજી બાજુ સમુદાયના સાંસ્કૃતિક અધિકારો, આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો.
બરાબર. એટલે જ એમનો દ્રષ્ટિકોણ જાણવા જેવો છે. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. પુસ્તકનું હાર્દ શું છે?
હા, લેખકોનો મુખ્ય તર્ક શું છે? શું તેઓ એમ કહે છે કે સાંસ્કૃતિક વિનિયોગ હંમેશા ખરાબ જ હોય?
ના, એવું જરાય નથી. અને એટલે જ આ પુસ્તક રસપ્રદ બને છે. એમનો મુખ્ય વિચાર એ છે કે સાંસ્કૃતિક વિનિયોગ એટલે કે એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં કોઈ તત્વનું જવું એ પોતે આમ જો તો સારું કે ખરાબ નથી.
ઓ, તો પછી નૈતિકતાનો સવાલ ક્યારે આવે?
નૈતિકતાનો આધાર એ વાત પર છે કે કોઈ ચોક્કસ કિસ્સામાં એનાથી કોઈ ઓળખી શકાય એવું વાસ્તવિક નુકસાન એટલે કે હાર્મ થાય છે કે નહીં.
એટલે મુદ્દો લેવાનો નથી, પણ કેવી રીતે લેવાયું અને તેની અસર શું થઈ એના પર છે.
બરાબર. પેલી બે અંતિમ સ્થિતિઓ છે ને, બધું જ સારું છે, આ તો આદાન પ્રદાન છે, અને ના, આ તો ચોરી છે. લેખકો આ બંનેથી આગળ વધે છે.
તેઓ કયો પ્રશ્ન પૂછે છે?
તેઓ પૂછે છે, કઈ પરિસ્થિતિઓમાં કોઈ સાંસ્કૃતિક તત્વ લેવું નૈતિક રીતે ખોટું ઠરે છે, અને જ્યારે એ ખોટું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, આપણા પ્રતિભાવ કેવા હોવા જોઈએ?
અને આનો જવાબ આપવા માટે તેઓ એક માળખું આપે છે, નહીં, એક ફ્રેમવર્ક.
હા, પુસ્તકનો મુખ્ય હેતુ જે છે, કલાકારો, ગ્રાહકો, વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો, આપણા જેવા લોકોને વિચારવા માટે એક માળખું આપવું, જેથી આપણે સમજી શકીએ કે ક્યારે કોઈ સાંસ્કૃતિક ઉધાર લેવું નૈતિક રીતે યોગ્ય છે અને ક્યારે નહીં.
આ માળખું સમજવા માટે તેઓ પહેલા અમુક શબ્દોની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે, જેમ કે સાંસ્કૃતિક વિનિયોગ અને બીજી સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વચ્ચેનો ભેદ.
હા, આ સમજવું બહુ જરૂરી છે, નહીં તો બધું ભેગું થઈ જાય. લેખકો મુખ્યત્વે ચાર પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ ગણાવે છે. પહેલું, સાંસ્કૃતિક આદાન પ્રદાન, કલ્ચરલ એક્સચેન્જ.
એ શું છે?
આ ત્યારે થાય જ્યારે બે જૂથો લગભગ સમાન શક્તિ ધરાવતા હોય અને પરસ્પર સંમતિથી આદરપૂર્વક વિચારો, કળા, રિવાજો વગેરેની આપલે કરે. અહીં પારસ્પરિકતા મતલબ રેસિપ્રોસિટી મુખ્ય છે.
બીજું
છે સાંસ્કૃતિક પ્રભાવ, કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ. આ તો લાંબા ગાળે થતી કુદરતી પ્રક્રિયા છે. જેમ સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવે તેમ એકબીજા પર પ્રભાવ પાડે, એમાં કશું ખોટું નથી.
ત્રીજું, તમે કહ્યું હતું આત્મસાતીકરણ,
એસિમિલેશન.
હા,
આમાં સમાનતા નથી હોતી. અહીં એક શક્તિશાળી જૂથ નબળા જૂથ પર પોતાની સંસ્કૃતિ અપનાવવા દબાણ કરે છે. ઘણીવાર નબળા જૂથની સંસ્કૃતિનો નાશ થાય છે.
અને ચોથું, જેના પર આ પુસ્તક છે, સાંસ્કૃતિક વિનિયોગ, કલ્ચરલ અપ્રોપ્રિએશન. આ ત્રણેથી અલગ કઈ રીતે?
લેખકોના મતે વિનિયોગમાં બે મુખ્ય તત્વો છે. એક, પ્રભાવશાળી જૂથના સભ્ય દ્વારા લઘુમતી કે હાશિયામાં ધકેલાયેલા જૂથમાંથી સાંસ્કૃતિક તત્વોનું લેવું, ટેકિંગ. અહીં લેવાની ક્રિયા મહત્વની છે, જે એક પક્ષીય હોય છે, પારસ્પરિક નહીં.
અને બીજું તત્વ
કે જે જૂથ લઈ રહ્યું છે તેની પાસે સામાજિક, આર્થિક કે રાજકીય રીતે વધુ શક્તિ હોય છે.
આ શક્તિના અસંતુલનનો મુદ્દો ઘણો મહત્વનો લાગે છે, પણ લોકો ઘણીવાર બીજી દલીલો કરે છે, જેમ કે સંસ્કૃતિ કોઈની માલિકીની નથી, અથવા મારો ઈરાદો તો સારો હતો. લેખકો આ વિશે શું કહે છે?
હા, લેખકો આવી પ્રચલિત દલીલોનું વિશ્લેષણ કરે છે, જેમ કે પેલી મિલકત દલીલ. લોકો કહે કે સંસ્કૃતિ પર કોઈનો કોપીરાઇટ ન હોય એટલે કોઈ પણ વાપરી શકે. લેખકો એનાથી સંમત છે.
તેઓ એવા સ્વીકારે છે કે સંસ્કૃતિને કોઈ વસ્તુની જેમ માલિકી ગણવી મુશ્કેલ છે, કારણ કે સંસ્કૃતિ તો જીવંત છે, બદલાતી રહે છે. પણ
તેઓ ઉમેરે છે કે ભલે માલિકી ન હોય તેનો અયોગ્ય ઉપયોગ નુકસાન તો કરી જ શકે છે.
એટલે માલિકી નથી એનો અર્થ એ નથી કે ગમે તેમ વાપરી શકાય.
બરાબર. પછી આવે છે પ્રમાણિકતા દલીલ, કે બહારની વ્યક્તિ ક્યારે કોઈ સંસ્કૃતિને સાચી રીતે અપનાવી જ ન શકે.
એના વિશે શું?
લેખકો કહે છે કે પ્રમાણિકતા પોતે જ બહુ અટપટો ખ્યાલ છે. કોણ નક્કી કરે કે શું સાચું કે પ્રમાણિક છે? આવી દલીલો ઘણીવાર સ્ટીરિયોટાઈપને મજબૂત કરી શકે છે.
અને પેલી ખોટી રજૂઆતવાળી દલીલ, કે વિનિયોગ ખોટો છે કારણ કે એ મૂળ સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરે છે.
લેખકો એને મહત્વ આપે છે, પણ કહે છે કે સમસ્યા ખાલી ખોટી રજૂઆતની નથી, પણ એ ખોટી રજૂઆતથી થતા નુકસાનની છે, ખાસ કરીને જ્યારે શક્તિશાળી જૂથ પોતાની રીતે વાર્તા ઘડીને ફેલાવે ત્યારે એ નુકસાન વધુ ગંભીર બને છે.
એટલે આ બધી દલીલો ક્યાંક ને ક્યાંક અધૂરી છે. તો પછી લેખકોનો મુખ્ય આધાર શું છે? પેલું નુકસાન આધારિત માળખું, એ જ લાગે છે ને પુસ્તકનો અર્થ.
હા, બિલકુલ, આ જ તેમના વિશ્લેષણનો પાયો છે. તેઓ કહે છે કે સાંસ્કૃતિક વિનિયોગ નૈતિક રીતે ખોટો ત્યારે જ ગણાય જ્યારે તે બે પ્રકારના સ્પષ્ટ અને ઓળખી શકાય તેવા નુકસાનમાંથી કોઈ એક કરતો હોય.
જો નુકસાન ન થતું હોય તો
કદાચ એ નૈતિક રીતે વાંધાજનક ન પણ હોય. અલબત્ત સંવેદનશીલતા તો રાખવી જ પડે, પણ નૈતિક રીતે ખોટું ત્યારે જ ગણાય જ્યારે નુકસાન થતું હોય.
રસપ્રદ. કયા છે બે પ્રકારના નુકસાન? પહેલું કયું?
પહેલો પ્રકાર છે ગહન અપમાન. અહીં ગહન શબ્દ મહત્વનો છે. આ ખાલી કોઈને માઠું લાગી જાય કે નારાજ થઈ જાય એવું નથી.
તો શું છે?
આ એવું અપમાન છે જે વ્યક્તિ કે સમુદાયની મૂળભૂત ઓળખ, એમની ગરિમા, ડિગ્નિટી અને સમાજમાં સમાન સભ્ય તરીકેના એમના સ્થાન પર સીધો હુમલો કરે છે.
પણ કોને ક્યારે ગહન અપમાન લાગે એ નક્કી કરવું અઘરું નહીં? એ તો બહુ વ્યક્તિલક્ષી ન કહેવાય.
સારો સવાલ છે. લેખકો સ્પષ્ટતા કરે છે કે આ માત્ર વ્યક્તિલક્ષી લાગણી નથી. ગહન અપમાન ત્યારે થાય જ્યારે કોઈ કૃત્ય, જો વ્યાજબી રીતે જોઈએ તો એવું લાગે કે તે મૂળ સંસ્કૃતિના લોકો પ્રત્યે તિરસ્કાર, અનાદર બતાવી રહ્યો છે અથવા તેમને હલકા ગણી રહ્યું છે.
ક્યારે આવું વધુ બને?
ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ એવી વસ્તુ કે પ્રથા જે એ સમુદાય માટે ખૂબ પવિત્ર હોય, આધ્યાત્મિક મહત્વ ધરાવતી હોય અથવા એમના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલી હોય, એને સાવ તુચ્છ રીતે મજાક ઉડાવવા માટે કે ખાલી દેખાડા માટે વાપરવામાં આવે.
કોઈ ઉદાહરણ આપશો?
ચોક્કસ. પેલું અમેરિકામાં મૂળ અમેરિકન આદિવાસીઓના પવિત્ર શિરસ્ત્રાણનું ઉદાહરણ છે. અમુક લોકો ફેશન તરીકે કે પાર્ટીઓમાં પહેરે છે.
હા, એ જોયું છે.
હવે એ શિરસ્ત્રાણ એ સમુદાયો માટે ખાલી ટોપી નથી, એ વીરતા, નેતૃત્વ, આધ્યાત્મિક સિદ્ધિનું પ્રતીક છે. એ કમાવવું પડે છે, વર્ષોની સેવા અને સન્માન પછી મળે છે. જ્યારે કોઈ બહારની વ્યક્તિ એને ખાલી કૂલ દેખાવા માટે પહેરે, ત્યારે એ પવિત્ર વસ્તુ અને એની પાછળના મૂલ્યોનું ગંભીર અપમાન છે. આને ગહન અપમાન કહી શકાય.
બરાબર, આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે, આ માત્ર લાગણી દુભાવવાની વાત નથી, પણ ઓળખ અને સન્માન પર હુમલો છે. હવે બીજા પ્રકારનું નુકસાન.
બીજો પ્રકાર છે અન્યાયી ગ્રહણ, અનજસ્ટિફાઈડ ટેકિંગ. આ નુકસાન ત્યારે થાય છે જ્યારે કોઈ સાંસ્કૃતિક ઉત્પાદન, જેમ કે કળા, સંગીત, ડિઝાઇન વગેરે, અથવા કોઈ પ્રથાનું એવી રીતે શોષણ થાય કે જેનાથી મૂળ સમુદાયને નુકસાન પહોંચે.
કેવા પ્રકારનું નુકસાન?
આ નુકસાન મુખ્યત્વે એમની પોતાની સંસ્કૃતિ પરનું એમનું નિયંત્રણ ઘટાડે, એમની આર્થિક તકો છીનવી લે, અથવા એમની ઓળખને નકારાત્મક રીતે રજૂ કરે.
એટલે ક્યારે એ અન્યાયી ગણાય? શું બહારની વ્યક્તિ ક્યારેય કોઈ સાંસ્કૃતિક વસ્તુથી પૈસા કમાઈ જ ન શકે?
ના, એટલું સરળ નથી. અન્યાયી ત્યારે ગણાય જ્યારે અમુક પરિસ્થિતિઓ ભેગી થાય. જેમ કે?
કઈ પરિસ્થિતિઓ?
જેમ કે જ્યારે બહારના લોકો એ સાંસ્કૃતિક તત્વથી ઘણો ફાયદો ઉઠાવે, પૈસા કમાય, નામ કમાય, પણ મૂળ સમુદાય જેણે એ બનાવ્યું એ હાંશિયામાં જ રહે, એમને કોઈ ફાયદો ન મળે, અથવા એમને પોતાની જ સંસ્કૃતિથી ફાયદો ઉઠાવવામાં મુશ્કેલી પડે, દાખલા તરીકે ભેદભાવને કારણે. બીજું, જ્યારે આ લેવાની પ્રક્રિયા મૂળ સમુદાય વિશે ખોટા નુકસાનકારક સ્ટીરિયોટાઈપને મજબૂત કરતી હોય, અથવા જ્યારે મૂળ સમુદાયની પોતાની સાંસ્કૃતિક અભિવ્યક્તિ કે એના પર નિયંત્રણ રાખવાની ક્ષમતાને નબળી પાડતી હોય.
આનું કોઈ ઉદાહરણ?
પેલું ફેશન બ્રાન્ડ KTZ વાળું ઉદાહરણ છે. 2015માં એમણે કેનેડાના ઇન્યુટ સમુદાયના એક શામનના પવિત્ર વસ્ત્રની ડિઝાઇન લગભગ કોપી કરી લીધી. પરવાનગી નહીં, ક્રેડિટ નહીં, પૈસા નહીં. અને મૂળ ડિઝાઇનરના પરિવારે કહ્યું કે આ તો અમારા પૂર્વજની રચનાની ચોરી છે. અહીં એક મોટી બ્રાન્ડ એક નાના હાશિયામાં ધકેલાયેલા સમુદાયની પવિત્ર રચના વાપરીને નફો કમાઈ રહી હતી, જ્યારે મૂળ સમુદાયને કંઈ ન મળ્યું. આ સ્પષ્ટ અન્યાયી ગ્રહણ છે.
અને પેલું અમેરિકન સંગીતવાળું ઉદાહરણ પણ આમાં બંધ બેસે ને, 1950ના દાયકાનું.
હા, બરાબર. ઘણા શ્વેત સંગીતકારોએ અશ્વેત બ્લૂઝ અને રોક એન્ડ રોલ કલાકારોના ગીતો ગાઈને ખૂબ સફળતા મેળવી, પણ મૂળ અશ્વેત કલાકારોને એ જમાનામાં જાતિભેદને કારણે રેડિયો પર સ્થાન નહોતું મળતું, યોગ્ય રોયલ્ટી નહોતી મળતી, માન્યતા પણ નહોતી મળતી. અહીં પણ સંગીત લેવાયું, પણ લાભ અસમાન રીતે વહેંચાયો અને ઐતિહાસિક અન્યાયના સંદર્ભમાં થયું.
એટલે આ નુકસાન આધારિત માળખું સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે સંદર્ભ કેટલો મહત્વનો છે, લેખકો ઇતિહાસ અને સત્તાના સંબંધો પર કેટલો ભાર મૂકે છે.
ખૂબ જ. તે આ વારંવાર કહે છે કે કોઈપણ ઘટનાને એના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભથી અલગ ન કરી શકાય. શું જે જૂથમાંથી કંઈક લેવાઈ રહ્યું છે એનો ભૂતકાળમાં દમન કે શોષણનો ઇતિહાસ છે? અત્યારે બે જૂથો વચ્ચે શક્તિનું સંતુલન કેવું છે?
જો શક્તિનું અસંતુલન હોય તો?
તો વિનિયોગ દ્વારા નુકસાન થવાની શક્યતા વધી જાય છે. જે જૂથ લઈ રહ્યું છે એ પ્રભાવશાળી હોય અને જેનું લેવાઈ રહ્યું છે એ હાશિયામાં હોય, તો એ આદાન પ્રદાન નથી રહેતું, એ વિનિયોગ બની શકે છે. આ શક્તિનું અસંતુલન જ મોટો ભેદ પાડે છે.
અને પેલો પવિત્ર અને બિનસાંપ્રદાયિકનો ભેદ, શું પવિત્ર વસ્તુઓનું વિનિયોગ હંમેશા વધુ ગંભીર ગણાય?
સામાન્ય રીતે હા, કારણ કે પવિત્ર વસ્તુઓ સમુદાયની ઓળખ, મૂલ્યો, આધ્યાત્મિકતા સાથે એટલી જોડાયેલી હોય છે કે એનું અપમાન ગંભીર નુકસાન કરી શકે છે. પેલું ગહન અપમાન.
પણ પવિત્ર શું છે એ કોણ નક્કી કરે?
એ જ મુદ્દો છે. લેખકો કહે છે કે એ બહારની વ્યક્તિ નહીં, પણ જે તે સમુદાય પોતે નક્કી કરે. અને ક્યારેક જે વસ્તુ આપણને બહારથી સામાન્ય લાગે તે પણ સમુદાય માટે સાંસ્કૃતિક રીતે ખૂબ મહત્વની હોઈ શકે છે.
આ બધું સાંભળીને એમ થાય કે તો કરવું શું? કંઈ પણ લેતા પહેલાં પરવાનગી લેવી? પણ પરવાનગી આપે કોણ? આખા સમુદાય વતી કોણ બોલી શકે?
આ બહુ જ અઘરો અને વ્યવહારુ સવાલ છે. લેખકો પણ માને છે કે એનો કોઈ સરળ જવાબ નથી. સમુદાયો કંઈ એક જેવા નથી હોતા. અંદર મતભેદ હોય, કોની પાસે સત્તા છે પરવાનગી આપવાની એ કહેવું મુશ્કેલ છે.
તો પછી પરવાનગીનું શું?
એટલે લેખકો પરવાનગીને એકમાત્ર માપદંડ નથી ગણતા. એના બદલે તેઓ નૈતિક જવાબદારી પર ભાર મૂકે છે. શું આપણે પૂરતું સંશોધન કર્યું? સંભવિત નુકસાન વિશે વિચાર્યું? મૂળ સમુદાય પ્રત્યે આદર બતાવ્યો? પરવાનગી મળે તો સારું, પણ ન મળે તો પણ નુકસાન ટાળવાની જવાબદારી આપણી રહે છે.
બરાબર. તો આટલી ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં કહેવા હોય તો કયા મુખ્ય મુદ્દાઓ ગણાય?
મારા ખ્યાલથી 5 મુખ્ય સંદેશા છે. પહેલો, સંદર્ભ સૌથી મહત્વનો છે. કોઈ એક નિયમ બધાને લાગુ ન પડે. કોઈ કૃત્ય યોગ્ય છે કે નહીં એ તેના ઇતિહાસ, સત્તા સંબંધો, વસ્તુના મહત્વ આ બધા પર આધાર રાખે છે.
બીજો,
ધ્યાન નુકસાન પર રાખો. ચર્ચા માલિકી કે પ્રમાણિકતા પર અટકી જવાને બદલે વાસ્તવિક નુકસાન, ગહન અપમાન કે અન્યાયી ગ્રહણ પર ધ્યાન આપો.
ત્રીજો મુદ્દો શક્તિ અને ન્યાય વિશે હતો, નહીં?
હા. ત્રીજું, શક્તિ અને ન્યાયને ભૂલશો નહીં. આ મુદ્દો વ્યાપક સામાજિક અને ઐતિહાસિક અન્યાય સાથે જોડાયેલો છે. સત્તાના સંબંધો બહુ મહત્વના છે.
ચોથો,
બધી નારાજગી સરખી નથી. કોઈને થોડું અજુકતું લાગે એમાં અને ગહન અપમાનમાં ફરક છે. દરેક કિસ્સાને અલગ રીતે જોવો જોઈએ.
અને પાંચમો,
છેલ્લો સંદેશ,
પાંચમો,
ધ્યેય આદરપૂર્ણ જોડાણ છે, અલગતા નહીં. લેખકો સાંસ્કૃતિક આદાન પ્રદાનના વિરોધી નથી. તેઓ ઈચ્છે છે કે આ આદાન પ્રદાન નૈતિક, આદરપૂર્ણ અને ન્યાયી બને, શોષણ વગરનું.
આ મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે. આપણે આને ભારતીય કે ગુજરાતી સંદર્ભમાં વિચારી શકીએ? અહીં તો એટલી બધી સંસ્કૃતિઓ છે.
ચોક્કસ, ભારત જેવા દેશ માટે તો આ માળખું બહુ જ પ્રસ્તુત છે. આપણે વિચારી શકીએ, જેમ કે જ્યારે શહેરી ફેશનમાં આદિવાસી ભરતકામ વપરાય ત્યારે શું મૂળ કારીગરોને ક્રેડિટ મળે છે, યોગ્ય વળતર મળે છે કે પછી એ અન્યાયી ગ્રહણ બની જાય છે?
હા, અથવા કોઈ ધાર્મિક પ્રતીક કે તહેવારની ઉજવણી કોઈ બીજા સમુદાય એવી રીતે કરે કે મૂળ સમુદાયને અપમાન લાગે.
બરાબર. શું એ ગહન અપમાન ગણાય? જ્યારે ફિલ્મો કે મીડિયા કોઈ પ્રાદેશિક સંસ્કૃતિને બતાવે ત્યારે એ સંવેદનશીલ રીતે બતાવે છે કે પછી સ્ટીરિયોટાઇપ બનાવીને નુકસાન કરે છે? આ પ્રશ્નો આપણને વધુ જાગૃત બનાવે.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા હશે જે સીધા યાદ રહી જાય, આખી વાતનો સાર આપી દે, એવા કેટલાક મુખ્ય વિચારો કયા છે?
હા, કેટલાક મુદ્દાઓ એવા છે જેમના ભાવાર્થ ટૂંકમાં રજૂ કરી શકાય. પહેલો, વિનિયોગમાં સમસ્યા ઉધાર લેવામાં નથી, પણ એના સંદર્ભ, રીત અને ખાસ કરીને સત્તાની અસમાનતા વચ્ચે થતા નુકસાનકારક પરિણામોમાં છે. આ ફરી સંદર્ભ અને નુકસાન પર ભાર મૂકે છે.
બીજો મુદ્દો ગહન અપમાન વિશે હતો.
હા, ગહન અપમાન એટલે ખાલી નારાજ થવું નહીં, એ ગરિમા અને સમાન દરજા પર હુમલો છે જે ઘણીવાર પવિત્ર કે મહત્વની બાબતોનું તુચ્છીકરણ કરીને થાય છે.
અને પેલો ઈરાદાવાળો મુદ્દો પણ મહત્વનો હતો.
બિલકુલ. ત્રીજો, ભલે ઈરાદો સારો હોય પણ જો તમારા કામથી ખાસ કરીને હાંશિયામાં ધકેલાયેલા સમુદાયને નુકસાન થતું હોય તો સારો ઈરાદો એ નુકસાનને માફ નથી કરી શકતો. આ યાદ અપાવે છે કે અસર ઈરાદા કરતાં વધુ મહત્વની છે.
અને સાંસ્કૃતિક જોડાણ વિશે?
ચોથો, આપણો ધ્યેય સંસ્કૃતિઓ વચ્ચે દિવાલો બનાવવાનો નથી, પણ નૈતિક અને આદરપૂર્ણ સાંસ્કૃતિક જોડાણના રસ્તા વિકસાવવાનો છે જે મૂળ સમુદાયોની ગરિમાનું સન્માન કરે અને શોષણ ટાળે. આ એક હકારાત્મક દ્રષ્ટિ છે.
અને છેલ્લો પણ મૂળભૂત મુદ્દો
છે, કોને ફાયદો થાય છે, કોને નુકસાન, અને સાંસ્કૃતિક વારસાના વેપારનો ભોગ કોણ બને છે?
આ બધું સમજ્યા પછી હવે વ્યવહારમાં શું? આપણે રોજિંદા જીવનમાં આ વિચારોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, એક કલાકાર તરીકે, ગ્રાહક તરીકે કે સામાન્ય નાગરિક તરીકે?
લેખકો એના માટે પણ માર્ગદર્શન આપે છે, જેમ કે વ્યક્તિગત સ્તરે કોઈ બીજી સંસ્કૃતિનું તત્વ અપનાવતા પહેલાં થોડું વિચારો, આનું મૂળ શું, ઇતિહાસ શું, શું આ પવિત્ર છે, મારા ઉપયોગથી કોઈને નુકસાન થશે, હું કોઈ સ્ટીરિયોટાઈપને મજબૂત તો નથી કરી રહ્યો?
અને કલાકારો, લેખકો, ડિઝાઇનરો માટે?
એમના માટે નૈતિક પ્રેરણાના સિદ્ધાંતો છે. ઊંડું સંશોધન કરો, શક્ય હોય તો મૂળ સમુદાય સાથે સંયોગ કરો, ક્રેડિટ આપો અને જો આર્થિક લાભ થાય તો એની વહેંચણીનો વિચાર કરો.
સંસ્થાઓ માટે પણ કંઈક છે, જેમ કે મ્યુઝિયમ, યુનિવર્સિટીઓ.
હા, એમના માટે સૂચન છે કે સીધો પ્રતિબંધ મૂકવાને બદલે વધુ ઝીણવટભરી નીતિઓ બનાવો, પરામર્શ કરો, જુદા જુદા પ્રકારના ઉધાર લેવામાં ભેદ સમજો.
અને ગ્રાહક તરીકે આપણે શું કરી શકીએ?
આપણે વધુ જાગૃત બની શકીએ. આપણે જે ખરીદીએ છીએ, વાપરીએ છીએ, એ ક્યાંથી આવ્યું છે? શું એ નૈતિક રીતે બન્યું છે? કોઈ સંસ્કૃતિનું શોષણ તો નથી કરતું?
અને પેલી જાહેર ચર્ચાઓમાં જે આક્ષેપબાજી થાય છે, એનાથી આગળ વધી શકાય?
હા, લેખકો કહે છે કે ખાલી આ સાંસ્કૃતિક વિનિયોગ છે એમ બૂમ પાડવાને બદલે વધુ સ્પષ્ટ ભાષા વાપરો. કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે એ કહો. મને લાગે છે આ ગહન અપમાન છે કારણ કે, અથવા આ અન્યાયી ગ્રહણ છે કારણ કે. આનાથી ચર્ચા વધુ અર્થપૂર્ણ બને.
સરસ. આ આખી ચર્ચાના અંતે જો તમારે એક મુખ્ય બોધપાઠ કહેવો હોય તો એ શું હશે? તમને આ પુસ્તકમાંથી સૌથી મહત્વનું શું શીખવા મળ્યું?
મારા માટે સૌથી મોટો બદલાવ એ વિચારસરણીમાં આવ્યો કે આ મુદ્દાને માલિકીના બદલે નુકસાનના દૃષ્ટિકોણથી જુઓ. હા, સંસ્કૃતિ કોઈની પ્રોપર્ટી નથી, પણ એનો ખોટો ઉપયોગ નુકસાન કરી શકે છે. આ નુકસાન કેન્દ્રિત અભિગમ મને વધુ વાસ્તવિક અને ઉપયોગી લાગ્યો.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે ઐતિહાસિક સંદર્ભ અને શક્તિ સંબંધોનું મહત્વ. કોઈ ઘટનાને એકલી જોઈએ તો કદાચ સામાન્ય લાગે, પણ એને ઇતિહાસ અને સત્તાના અસંતુલનના સંદર્ભમાં મૂકીએ ત્યારે એનો આખો અર્થ બદલાઈ જાય છે. આ સમજ કેળવવી બહુ જરૂરી છે.
ટૂંકમાં, આ પુસ્તક શીખવે છે કે સાંસ્કૃતિક વિનિયોગ જેવા મુદ્દાનો કોઈ સહેલો હા કે નામાં જવાબ નથી. ઉતાવળા નિષ્કર્ષ ટાળીને દરેક સ્થિતિને એના સંદર્ભમાં ઝીણવટથી અને નુકસાનની શક્યતાને ધ્યાનમાં રાખીને જોવી પડશે.
ધ્યેય દિવાલ બનાવવાનો નથી, પણ આદર, સમાનતા અને ન્યાયના પાયા પર એકબીજા પાસેથી શીખવાનો અને સાથે વિકાસ પામવાનો છે.
ખરેખર આ પુસ્તક આ મુશ્કેલ વિષય પર વિચારવા માટે એક સ્પષ્ટ માળખું આપે છે, આપણને વધુ વિચારશીલ અને જવાબદાર બનવા પ્રેરે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. કદાચ આપણે આપણી પોતાની સંસ્કૃતિ તરફ પણ આ દૃષ્ટિથી જોવું જોઈએ.
હા, બરાબર. શું આપણી સંસ્કૃતિમાં એવું કંઈ છે જેનું બહારના લોકો દ્વારા થતું નિરૂપણ આપણને ગહન અપમાન જેવું લાગે, અથવા જેનાથી અન્યાયી ગ્રહણનો અનુભવ થાય? અને સાથે સાથે શું આપણે પોતે કદાચ અજાણતા કોઈ બીજી ઓછી શક્તિશાળી સંસ્કૃતિનું વિનિયોગ કરી રહ્યા છીએ? આત્મનિરીક્ષણ પણ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.